આજે ખાસ આપણે મેં કહ્યું એમ સત્તાવણીના સંદર્ભમાં પ્રાર્થના દિન તરીકે, પ્રાર્થનાના રવિવાર તરીકે આજના દિવસને નક્કી કરવામાં આવ્યો છે આપણે, ને પણ સર્વ સ્થળેથી એ રીતે. એટલે આજનો દિવસ એ ખાસ સત્તાવણીના સંબંધમાં આપણે જોવા માંગીએ છીએ. હવે હું તો બીજા કોઈ ટોપિક પર તૈયારી કરી નાખેલી, અને પછી જયંતિભાઈએ મને કહ્યું કે જો તમે આ ટોપિક પર, સત્તાવણીના ટોપિક પર કંઈક કહો તો એ વધારે સારું રહેશે. એટલે પછી મેં એ ટોપિક ધ્યાન પર લીધો છે. હું જયંતિભાઈનો એ માટે આભાર માનું છું. હવે ઘણાની પાસે આ એક પુસ્તિકા આવે છે, પ્રેયર લેટર, જે તમે વાંચતા હશો તો જોઈ હશે. એ હું માનું છું કે મણિનગરમાંથી પ્રસિદ્ધ થાય છે, હાઉસ ઓફ પ્રેયર નામની સંસ્થા, જે ખાસ કરીને આ પર્સિક્યુશન સતાવણીના સંદર્ભમાં મિશનરી વર્ક કરી રહી છે. અને મારા ગળા પ્રમાણે અમારા બોરસદના જ ભાઈ છે કે જેમણે આ સંસ્થા ઊભી કરી છે, અને ઘણા બધા એમાં જોડાયેલા છે, અને પ્રભુ આ સંસ્થા દ્વારા ઘણાના હૃદયોમાં કામ કરે છે. હવે જો આ પુસ્તક જોઈએ, નાની મેગેઝિન છે માસિક, અને એની અંદર દરરોજના માટે કંઈ ને કંઈક લખવામાં આવ્યું છે, કઈ જાતની સતાવણી ક્યાં થાય છે અને શું થાય છે વગેરે વગેરે. તો પર્સિક્યુશન એટલે સતાવણી, અંગ્રેજીમાં પર્સિક્યુશન, જેને ગુજરાતીમાં સતાવણી કહેવાય છે, તે છે શું? અંગ્રેજીની વ્યાખ્યા એવી છે, ઇટ ઇઝ અ સિસ્ટેમેટિક મિસટ્રીટમેન્ટ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઓર ગ્રુપ બાય ધી અધર્સ. બીજા અર્થમાં કહીએ તો પદ્ધતિસર કોઈની જોડે ખરાબ કરવામાં આવે તેને સતાવણી કહે છે. ધર્મને નામે સતાવણી થાય, જાતિના નામે સતાવણી થાય, અને જાત જાતની રીતે સતાવણી થાય છે. હવે આ સતાવણીનો મુખ્ય હેતુ શું છે, એમ શા માટે સતાવણી થાય છે? તો હેરાન કરવાનો વ્યક્તિને કે ગ્રુપને કે કુટુંબને, બીક લગાડવાનો, દુઃખ આપવાનો કે પછી મારી નાખવાનો, આવા બધા કારણોસર જાત જાતની સતાવણીઓ થઈ રહી છે. અને હમણાં જ આપણે વાંચ્યું કે સતાવણીઓ ચાલુ જ છે અને સતાવણીઓ હજુ થશે જ. હવે આમાંથી ખાલી નામની જાણવા માટે બે ત્રણ સતાવણીઓ વિશે હું વાંચવા માંગુ છું, તમે ધ્યાનથી સાંભળજો. રશિયાના સંબંધમાં એક લખાણ છે, એમાં આવું લખવામાં આવ્યું છે, ધર્મ સ્વતંત્રતા ત્યાં નથી. 1997માં એક ધાર્મિક કાયદો લાદવામાં આવ્યો. આ કાયદા હેઠળ દરેક દેશના દરેક ચર્ચ, જે 15 વર્ષ કરતા વધુ સમયથી અસ્તિત્વ ધરાવતા હતા, તેમને રજીસ્ટર કરાવવા માટે પરવાનગી આપવામાં આવે. રજીસ્ટ્રેશન વગર ચર્ચમાં ભેગા થવું પ્રતિબંધિત છે. રજીસ્ટ્રેશન જે ચર્ચમાં કરેલું હોય ત્યાં જ તમે દેવળમાં બેસી શકો. વિદેશથી આવતા મિશનરીઓના વિઝા કે વિઝાનું રિન્યુઅલ હંમેશા નકારી કાઢવામાં આવે છે. મિશનરીઓને અટકાવી દેવા માટે વિઝા જ ના આપે, શું કરવાનું? પાકિસ્તાન વિશે, પાકિસ્તાનના ભારદાન શહેરમાં 21 સપ્ટેમ્બરના રોજ બંદૂકો અને કેરોસીન લઈને આવેલા કટ્ટરવાદી જર્મની ટોળાએ સેન્ટ પોલ્સ લ્યુથરન ચર્ચ પર હુમલો કર્યો હતો અને ચર્ચને આગ લગાડી હતી. ચર્ચની પુલપીટ, બાઇબલો, અન્ય પ્રાર્થના પુસ્તકો બાળી નાખ્યા હતા. સતાવણી કેવા પ્રકારની? નાઇજીરિયા આફ્રિકાના સંબંધમાં જરા બે વાક્ય કહું છું. પૂર્વીય વિસ્તારમાં આવેલા અદામાવા રાજ્યના મુંબઈ શહેરમાં, જરા નામ અટપટા છે, ફેડરલ પોલિટેકનિક કોલેજ આવેલી છે, એટલે ત્યાં આગળ આફ્રિકામાં, ત્યાં 1 ઓક્ટોબરના રોજ કટ્ટરવાદી લોકો, હરામના આતંકવાદીઓએ કોલેજની હોસ્ટેલ પર હુમલો કર્યો અને વિદ્યાર્થીઓના નામો પૂછવા લાગ્યા. જે વિદ્યાર્થી ખબર પડે કે તે ખ્રિસ્તી છે, જોન હોય કે મેથ્યુ હોય કે બેન્જામિન હોય, ને ખબર પડી જાય, ખબર પડે તે ખ્રિસ્તી છે, તો તે વિદ્યાર્થીને તેનો ખ્રિસ્તી વિશ્વાસ તજવાની અને અન્ય વિશ્વાસમાં પ્રવેશની પ્રાર્થના, જેને સહાબતા કહે છે ઇસ્લામિક ભાષામાં, બોલવાની તક આપવામાં આવી. જો તેઓ આમ કરવા ના પાડે તો તેવા વિદ્યાર્થીને ત્યાં ને ત્યાં જ મારી નાખવામાં આવતો. કેન્યાની એક નાની બાબત છે. નૈરોબીમાં એક સન્ડે સ્કૂલ પર 30 સપ્ટેમ્બરના રોજ ગ્રેનેડ બોમ્બ વડે આતંકવાદીઓએ હુમલો કર્યો. કુલ 9 જેટલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સેન્ટ પોલી કોર્પ્સ ચર્ચમાં આંબર્યું એક બાળક ત્યાં જ મૃત્યુ પામ્યું. અને છેલ્લું હિમાચલ પ્રદેશનું છે. ત્યાંની વડી અદાલતે એક કાયદો અમલમાં મૂક્યો છે કે જેમાં જે કોઈ પુરુષ કે સ્ત્રી ધર્મ પરિવર્તન કરવા માંગતા હોય તો તેણે ધર્માંતરણ અગાઉ 30 દિવસ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને એક નોટિસ આપવી ફરજિયાત છે. ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવાના પ્રયાસોનો આ પડકાર છે. ખાલી નામના કયા કેટલાય વખત ચાલે છે અને રોજનું કેટલું હોય છે પાછું ખાવ. હવે આ જે સતાવણીઓ જે થાય છે વિવિધ પ્રકારે, પણ એમાં આપણે તો આપણા ખ્રિસ્તીઓ પર જે સતાવણીઓ થાય છે એ ખાસ જોવા માંગીએ છીએ. હવે સતાવણી નવી બાબત નથી, જૂના કરારથી ચાલતી આવેલી છે. જો સાદરાક મેશાકના અભિનંદકોનો દાખલો લો ને, તેઓ યહૂદી છોકરાઓ હતા ને, પ્રભુમાં ખૂબ આસ્થા વિશ્વાસ રાખતા હતા અને નબુખદનેસર રાજાએ મોટી મોટી સોનાની ઊભી કરીને કહ્યું કે બધા લોકો એને પૂજા કરવાની છે, એને નમન કરવાનું. એ લોકોએ ના પાડી દીધી કે ના અમે એ નહીં કરીએ ગમે તે થાય તે. ત્યારે રાજા અને પછી એ શું કહે છે કે અરે પ્રભુ અમારો છે જીવતો, જો તે અમને નહીં બચાવે તોય અમે એને પગે પડવાના નથી. નબુખદનેસર રાજા તો અભિમાનથી શું કહે છે, કયો રાજા છે, કયો દેવ એવો છે કે તમને મારા હાથમાંથી છોડાઈ શકે. અને આપણે જાણીએ છીએ ત્યારે એમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે કેટલી સરસ રીતે એમનો પ્રભુએ બચાવ કર્યો. નહીં, 3ને નાખવામાં આવ્યા, 4થો પ્રભુનો દૂત એમને બચાવ માટે પ્રભુએ મોકલી આપ્યો. હવે દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવે એ વાત પણ જાણીએ છીએ. દારિયેવેશ રાજાએ આપણે જોયે છે કે સિંહોના બિલમાં પ્રભુએ એનું રક્ષણ કર્યું. દારિયેવેશ રાજા બહુ બીતો હતો કે આ એમનો જે દેવ છે તો ભારે ખતરનાક દેવ છે, ભારે આસ્થાધારી દેવ છે, ભયંકર દેવ છે, ભસ્મ કરી દેખાય. પણ શું એણે એની પૂજા કરવાનું એને જાહેર કર્યું કે ભાઈ 30 દિવસ સુધી બધા કોઈ અન્ય દેવ દેવીઓ નહીં માને, પણ મારી જ પૂજા કરવાની. અને તેથી આ સાદરાક અરે આ દાનિયેલ તે એ કરવાની ના પાડી નહીં, અને એને સિંહને બિલમાં નાખવામાં પ્રભુ અજય જેવી રીતે સિંહને મોં બંધ કરી નાખ્યા. નહીં, હવે જો શું થાય છે ને, દારિયાવેશ રાજા પોતે બહાર પાડે છે વાત. શું કહે છે, દાનિયેલના દેવથી કાપવું તથા બીવું, કેમ કે તે સદા જીવતો તથા અચળ દેવ છે. તેનું રાજ્ય અવિનાશી રાજ્ય છે અને તેની સત્તા છેક અંતકાળ સુધી છે રહેશે. 6ઠા અધ્યાયમાં દાનિયેલના પુસ્તકમાં 6ઠા અધ્યાયમાં લખેલું છે ને, જે જીવતા દેવને માનતો નતો એણે સાક્ષી પૂરી જોઈને, અને પેલા સાદરાક મેશાકના અભિનંદકોને માટે એ જ્યારે નબુખદનેસરે આવું કર્યું એમને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા પણ પ્રભુએ એમનું રક્ષણ કર્યું, ત્યારે એણે શું કહ્યું, એણે પણ સાક્ષી પૂરી કે આ છોકરાઓનો દેવ જીવતો દેવ છે, અવિનાશી દેવ છે, અચળ દેવ છે, એનાથી બધાય કાંપો અને તો તમારા ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે. વાળાઓ જ્યારે સતાવણી થતી હોય છે ને, અને જ્યારે સતાવણીમાં પ્રભુ આપણું રક્ષણ કરે છે આવી રીતે, અને ત્યારે સાક્ષી ઉત્પન્ન થાય છે. અને જય જય સાક્ષી, આ લોકોએ આપણા જીવતા દેવના માટે આપી. નેહમિયાનું પુસ્તક, હવે એમ આપણે બધા જાણીએ છીએ પ્રભુએ એને બોજો આપ્યો. પ્રભુએ એને ખાસ કહ્યું કે તું યરૂશલેમનો કોટ બાંધ. આપણે બધા એ આખું વાત જાણીએ છીએ. અને નેહમિયાએ બીજા યહૂદીઓની સાથે મસલત કરી અને પછી આ કાર્ય શુભારંભ કર્યો. અને આપણે જાણીએ છીએ કે કોટ બાંધવાની બહુ જરૂર હતી. બે કારણ છે, યરુસાલેમ ની અંદર તો પવિત્ર મંદિર આવ્યું હતું તેનું રક્ષણ થાય ને. યરુસાલેમ ની અંદર કેટલા બધા ઈસરાયલી લોક રહેતા હતા એમનું રક્ષણ થાય. પહેલાના વખતમાં દરેક ગામોમાં ફરતે મોટો કોટ અને મોટો એનો કમાળ હોય તો બહાણું હોય સાત પડે એટલે બંધ કરી દેવામાં આવે, રક્ષણ થાય એમ, હુમલાથી રક્ષણ થાય. હવે જો એમાં ચોથો દિન સાતમી કલમ આમ લખ્યું છે, સાનબાલાટે, એ બધું બહુ લાંબુ વિસ્તરણ નહીં કરતા આપણે. સાનબાલાટે, ટોબિયા હે, અરબોએ, આમોનીઓએ તથા આસ્તુદીઓએ સાંભળ્યું કે યરુસાલેમના કોટની મરામત ચાલે છે ને ગાબડા પુરવા લાગે છે, ત્યારે તેઓને બહુ ક્રોધ ચોર્યો. યરુસાલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પાડવાની તે સર્વે મળીને મસલત કરી. અને આ લોકો કહેવા કે આ નિર્બળ યહૂદીઓ શું કરવાના છે, એમને શું શક્તિ છે. પણ પ્રભુ એમની પક્ષે હતો, અનેક મુસીબતો પડી, અનેક રીતે એમને હેરાન કરવામાં આવ્યા, પણ 52 દિવસમાં એ કોટ તૈયાર થઈ ગયો. સતાવણી આવી, પ્રભુ એમના પક્ષમાં હતો, સતાવણી ઉપર જય મળ્યો. ઈમ્યાનું પુસ્તક, ઈમ્યા એક સારામાં સારો પ્રબોધક થઈ ગયો. બધા પ્રબોધકોએ પ્રભુની વાણી લોકોની આગળ આપી. એમ ઈરીમાં પ્રબોધકે પ્રભુની વાણી લોકોને કઈ સંભળાય, ઈસરાયલી લોકોને કઈ સંભળાય. સામાન્ય વાત છે કે ભાઈ તમે તમારા ભૂંડા કર્મ તો જીદો, જીવતા દેવની આજ્ઞાઓ માનો, તેનો ડર રાખો, તેના માર્ગમાં આગળ વધો, મૂર્તિ પીજા બંધ કરી દો, વગેરે વગેરે. આ પ્રબોધકે વારંવાર ઈસરાયલી લોકો જેઓ પ્રભુના માર્ગથી ખસી જતા હતા એમને ચેતવ્યા. પણ એ પ્રજા એના વચનો તરફ બિલકુલ એને ધ્યાન ના આપ્યું. હવે જો શું થાય છે, યરમિયા પ્રબોધકનું પુસ્તક 20મો અધ્યાય પહેલી અને બીજી કલમમાં આવું લખ્યું છે. યરમિયા પ્રબોધક 20મો અધ્યાય પહેલી બીજી કલમ. પાશહુર યાજક જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો તેણે યરમિયાને આ ભવિષ્ય કહેતો સાંભળ્યો. શું આ નગર પર તથા તેના સર્વ કામો પર જે આવનારી સઘળી વિપત્તિ, એટલે અમે કહું એમ પ્રભુ વિપત્તિ લાવશે જો તમે નહીં માનો તો, એમ વિશે હું યહોવા બોલ્યો છું તે હું આણીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારા વચનો સાંભળ્યા નથી. ત્યારે પાશહુર યાજકે યરમિયા પ્રબોધકને માર્યો. ઓ માય ગોડ. ને યહોવાના મંદિર પાસે હેડ હતી એમાં તેના પગ કાયા, થયો અત્યાચાર કર્યો, સતાવણી કરી. 38મા અધ્યાયના છઠ્ઠી કલમમાં એમાં જ લખ્યું છે, યરમિયાને પકડીને રાજાના પુત્ર માલખિયાની ચોકી તળેના ટાંકામાં નાખ્યો. તેઓએ યરમિયાને દોરડા બાંધીને તેમાં ઉતાર્યો. તે ટાંકામાં પાણી ન હતું પણ કાદવ હતો અને યરમિયા કાદવમાં કળી ગયો, ડૂબી ગયો, કોઈ જોનાર નહીં. પણ પ્રભુ એની સાથે હતો ને. પ્રભુ અલી મેલે ખોચો જે ત્યાં આગળ રાજાની હજમણ રહેતો હતો એને એવું મન આપ્યું કે એણે રાજાને કહ્યું અને રાજાને ભાન થયું કે આ ખોટું કૃત્ય થયું છે એને છોડાવવામાં આવ્યો. તો આ તો જૂના કરેની ખાલી મેં બાબતો કહી, પણ સતાવણી તો હંમેશા થતી જ રહે છે. જો નવા કરાર તરફ જરા જોઈએ, નવા કરારમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ પર ઘણી સતાવણી થઈ હતી. પ્રભુ ઈસુના સેવાકાળ દરમિયાન ફરોશીઓ, શાસ્ત્રીઓ, પંડિતો, સાધુ, યહૂદીઓ અને અન્ય ખ્રિસ્ત વિરોધીઓ વારંવાર પ્રભુને સતાવતા હતા. એ સાચી વાત છે, આપણે જો બધી વાર્તાઓ વાંચી બધું લખેલું છે. તેઓ પ્રભુને પૂછતા હતા કે તું કયા હતા ક્યાંથી પાપોની માફી આપે છે, તને અમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો. માર્ક 6માં લખેલું છે, અને વિશ્રામ વાર આવે ત્યારે તે સભાસદમાં બોધ કરવા લાગ્યો અને ઘણાએ એ સાંભળીને દંગ થઈને કહ્યું કે આ સગળું એની પાસે ક્યાંથી થશે અને તેના હાથથી આ પરાક્રમ કામ ક્યાંથી થાય છે. આવી અનેક રીતે માનસિક ટોર્ચરિંગ જાણ કે એમનું થતું રહ્યું પ્રભુ ઈસુનું. અને જો યોહાન 7:23, તો મેં વિશ્રામવારે એક માણસ, પ્રભુએ કહ્યું એ બધા જનોની ટોળાને, ખ્રિસ્ત વિરોધીઓને, એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો. યોહાન 7:25 કહે છે, ત્યારે યરુસાલેમના કેટલાકે કહ્યું કે જેને તેઓ મારી નાખવાની કોશિશ કરે છે તે શું એ જ નથી. સતામણી બધી બાબત 7:32 યોહાન, તેને વિશે લોકો એવી કચકચ કરતા હતા એ ફરોશીએ સાંભળ્યું તારે મીઠી આજે કોઈ થાય ફરસ હોય તેને પકડવાને ભાલદા મોકલે. એટલે અહીંયા આગળ એમ કહેવામાં આવે છે કે પ્રભુ વિશેની પણ સતાવણી કરવામાં કંઈ પાછું વળીને કોઈ જોયું નથી. પ્રભુ વિશેને પરસ્વાધીન કરવામાં આવ્યા એ આપણે જાણીએ છીએ ને, અને ત્યારે શું થાય છે, લોકોએ લપડાકો મારી, તેમના પર થૂંક્યા, કોડાનો માર ખાધો. યહૂદીઓના રાજા સલામ, હું તો યહૂદીઓનો રાજા છું, સલામ કરીને એમની મસ્કરી કરી, ઠઠ્ઠા મસ્કરી કરી. ટૂંકમાં પ્રભુ ઈસુની સતાણી કરવામાં લોકોએ પાછવાળીને જોયું નથી. તે પછી શિષ્યોને પ્રેરિતોની વાત, પ્રભુ ઈસુના પછીથી શિષ્યો, 12 શિષ્યો પછી એમાં થયેલા બીજા શિષ્યોને પ્રેરિતો, સંત પાઉલ અને પિત્તો અને બધા ને પ્રેરિતોની વાત, એમાં શું કહેવામાં આવ્યું છે, પણ ખૂબ સતાવણી સહન કરી છે. બીજું કરંથી 11:24-28, બીજું કરંથી 11:24-28, સંત પાઉલ લખે છે, 5 વાર મેં 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, વગેરે વગેરે. ઉપરાંત એક પ્રકારના બોજાનું દબાણ મારા પર આ છે, મેન્ટલ ટોર્ચર. એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા છે, મંડળીઓ તો બાંધી પણ મંડળીઓ સ્થિર રાખવાની, અને જે પ્રભુને મેળવા છે તેઓ પાછા ના જતા રહે, કારણ કે સતાણીઓ કરનારાઓ અનેક પરીક્ષણો લાવતા હતા, અનેક જાતથી એમને હેરાન કરતા હતા, પાછા ના આવે. પ્રભુ સ્થિર એ માટે એમને સ્થિર કરવાની બહુ જરૂર હતી. પ્રેરિતના કૃત્ય 20:23-24 બહુ ગજબ લખ્યું છે, માં સંત પૌલ શું કહે છે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે, પણ હું મારો જીવ વાલો ગણીને કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. જો 97 સંત સ્થેપન જ્યારે શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે ખ્રિસ્ત વિરોધીઓએ તેને પથ્થરે મારી નાખ્યો, પ્રેરિતના કૃત્ય 7 એનું વર્ણન કરવામાં આવેલું છે. તો સતાણીની આભાર. હવે ધર્મને કારણે, જાતિભેદને કારણે, રંગભેદ નીતિ, રંગભેદને લીધે તમને નોકરીમાં પ્રમોશન ન મળે, કારણ વગર અપમાનિત કરવામાં આવે, દેખીતી રીતે વર્તણૂક વ્યવહારમાં તમારો તિરસ્કાર કરવામાં આવે, એ પણ સતાવણી છે. દુનિયામાં ધર્મને કારણે સતાવણીઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. સમૃદ્ધ રાજ્યને નબળું પાડા આતંકવાદીઓના અને ત્રાસવાદીઓના જૂથો હુમલાઓ કરે છે. 9/11 પ્રસંગ ન્યૂયોર્કનો ને આપણે બધાએ જાણીએ છીએ. અમેરિકાનો શા માટે, એ રાજ્યને, આ રાજ્યને નબળું પાડવા માટે આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર મારો ચલાવ્યો, કેટલા બધા નિર્દોષ માણસોને જ્યાં કે એમાં ખુવારી થઈ હતી. પ્રભુ ઈશ્વરની પણ આ રીતે અનહદ સતાવણી થઈ, તો આ પણ ખ્રિસ્તીઓ પર સતાવણી થશે જ. પ્રભુ ઈશ્વરની સતાવણી થઈ તો એવું જુઓ, યોહાન 2:16, તેઓ તમને સભા સ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. જો બહુ ગજબનું વાક્ય છે, જે ત્રાસવાદી મારી નાખે તેને એમ લાગશે કે હું દેવની સેવા કરું છું એમ. એટલે દેવનું કામ કરીએ છીએ, અર્થાત સતામણી કરીએ છીએ એ માટે સારું કામ કરીએ છીએ, કેમ કે તેઓ પ્રભુને ઓળખતા નથી. એવા માને છે કે અમે સારું કામ કરીએ છીએ જ્યારે કોઈને મારી નાખીએ છીએ. તો 1 પિત્તર 4:12-19 માં આપણે થોડું ધ્યાન આપવા માગીએ છીએ, પરંતુ એ પહેલા મને એમ થાય છે કે હું થોડુંક પહેલાં એના વિશે પણ જણાવું. 10:40 વિન્ડો વિશે ને, 97 દેશો જરાક થોડીક રૂપે કાપી દઉં. તેમાં નાના મોટા 67 દેશો અને આઇલેન્ડો આવેલા છે. ચીન, ભારત, પાકિસ્તાન, રશિયા, આફ્રિકા, ઇજિપ્ત, નાઇજીરિયા વગેરે, કોરિયા, ઇન્ડોનેશિયા, મિડલ ઇસ્ટ, ઈરાન, ઇરાક, તુર્કી વગેરે, અફઘાનિસ્તાન વગેરેનો તેમાં સમાવેશ થાય છે. દક્ષિણમાં 10 અક્ષાંશથી ઉત્તરમાં 40 અક્ષાંશ સુધીનો જે લંબચોરસ વિસ્તાર છે તેને 1040 વિન્ડો કહેવામાં આવે છે. હવે એના વિશે તમારે જાણવા જોઈએ. 3 જુદી જુદી ત્રાસવાદી સરકાર આ વિસ્તારમાં આવેલી છે કે જેઓ ત્રાસવાદને ટેરરિઝમને પોષે છે. હિન્દુ, ઇસ્લામ, બૌદ્ધ, ખ્રિસ્તી જુદા જુદા દેવદેવીઓની પૂજા આ વિસ્તારમાં થાય છે. ઘણા લોકો અંધશ્રદ્ધામાં જૂઠા દેવદેવીઓને પૂજે છે. લગભગ 4.3 બિલિયન લોકો, લાઈક બોમ્બે બિલિયન લોકો આ વિસ્તારમાં નિવાસ કરે છે. 2011 ના ઓપન ડોર વર્લ્ડ વોચ લિસ્ટ મુજબ એક કોઈ સંસ્થા જે 50 ખીસ વિરોધી સત્તાવાળાઓના જૂથો આવેલા છે તેમાંથી 44 જૂથો આ એરિયામાં જ આવેલા છે ત્રાસવાદ માટેના. આ વિશ્વના ઘણા ભાગોમાં એટલે રિમોટ પ્લેસીસ અંદરના ભાગોમાં લોકોને પ્રભુ ઈસુની સુવાર્તા મળી નથી. છેલ્લા 2000 વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 70 મિલિયન ખ્રિસ્તીઓને અહીં મારી નાખવામાં આવ્યા છે. એક બીજા કારણ છે 57 કેટલી ભારે 2000 મિલિયન ખ્રિસ્તી લોકોને ત્રાસવાદ અને સતામણીનો ભય રહ્યા કરે છે. 200 મિલિયન લોકો ત્યાં આગળ એવા છે બિચારા ત્રાસમાં પોતાના દિવસો ગુજારે છે. ક્યારે એમના ઉપર હુમલા આવશે, ક્યારે એમને ત્રાસવાદીઓ હેરાન કરશે, સતાવશે. ગ્રેટ બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં કે જેઓ ખ્રિસ્તી દેશો જેઓ પ્રભુની સુવાર્તા વહેંચી ને આખી દુનિયામાં સંતો મોકલીને સેવકો મોકલીને એમના ત્યાં પણ આવી જ દશા છે ને. આપણે જોઈએ છીએ કે ત્યાં આગળ પણ ત્રાસવાદ ફેલેલો છે અને ગ્રેટ બ્રિટન કેટલો બધો ત્રાસવાદ છે. મુસ્લિમ કેટલા બધા લોકો ત્રાસવાદ ફેલાવી રહ્યા છે, આતંકવાદ ફેલાવી રહ્યા છે. હવે એક દાખલો આપું. એનબીસી ન્યૂઝ માંથી આ વાત લીધેલી છે. એમાં આવેલું ચક અને સ્ટેફની નામનું કુટુંબ હતું, ચક અને સ્ટેફની, અને એમનું ફેમિલી ઈશ્વર કૃપાથી ખૂબ જ શ્રીમંત હતું. પરંતુ એમને વારસો મળેલો મા બાપનો ધાર્મિક વારસો, પ્રભુના માર્ગમાં એમનો ઉછેર થયેલો, પ્રભુ ઉપર બહુ જ પ્રેમ અને વિશ્વાસ રાખતું એક કુટુંબ હતું અને એના બાળકો ચક સ્ટેફની અને એના બાળકો. એટલે એ લોકો શું કરતા હતા, આ ક્યાં આગળની વાત છે, સેન્ટ જુઆન કેલિફોર્નિયાની વાત છે. સેન્ટ જુઆન નામનું ગામ છે કેલિફોર્નિયા સ્ટેટમાં, ત્યાં આગળ. તો કહે છે કે આ કુટુંબ કે છે દર અઠવાડિયે એક આભાર સ્તુતિની પ્રાર્થનાની પ્રભુનું સ્તન કરવાની મીટિંગ રાખે પોતાના ઘેર. સુખી હતા એટલે કઈ બહુ વાંધો ના આવે, કદાપી એમને કઈ નાસ્તો પાણી આપવાનું હોય તો કોઈ પ્રશ્ન હતો, બધી વ્યવસ્થા હતી, બહુ મોટું ઘર હતું, વિશાળ જગ્યા ખુલ્લી હતી. એટલે એ લોકો ત્યાં આગળ આ રીતની સભાઓ દર અઠવાડિયે ગોઠવે અને કહે છે કે લગભગ 40-50 આજુબાજુના ભાઈ બહેનો ખ્રિસ્તીઓ ત્યાં આગળ આવે અને પ્રભુનું સ્તવન કરે અને તેઓ બધા ભેગા મળીને પ્રભુનું નામ બોલન માને. આપણે માનીએ છીએ ને જેમ તે રીતે જોર જોરથી પ્રભુના ગીતો ગાય અને પ્રભુની વાતો શીખવાડવામાં આવે ને એ રીતે. હવે એની આજુબાજુના જે લોકો હતા ને, હતા તો ખ્રિસ્તી જ, પણ એમાંના કેટલાક લોકોને આ વાત ગમે નહીં. એટલે એમણે ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી કે આ કુટુંબને ત્યાં દર અઠવાડિયે મિટિંગોનું આયોજન થાય છે અને જોર શોરથી ગીતો ગવડાવવામાં આવે છે અને ભાષણો થાય છે અને અવાજનું નુસંસ અમને નથી ગમતું, અમે કંટાળી ગયા છે. પોલીસે તપાસ કરી અને પછી આ કુટુંબને મોટો દંડ કર્યો. જો ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તીઓ સતાવણી કરનારા અને સતાવણી પામેલા, એટલે સતાણી તો વિવિધ પ્રકારે થયે છે. મારો દાખલો આપું કે અમારા કુટુંબમાં જયારે હું માનું હતું, જોયભાઈનું લગ્ન હતું, સિમ્સનભાઈનું ઘર, જોયભાઈનું લગ્ન હતું બરોબર, સિમ્સનભાઈનું ઘર ત્યાં નરેશન મોટું છે, સ્વિમિંગ પુલ છે, બહુ સરસ જગ્યા છે. એટલે અમે બધા 25 બધા ભેગા થયા અને જ્યાં કે પ્રભુની માર્થાબેન ત્યાંથી જોતા, માર્થાબેન હંમેશા ધાર્મિક વૃત્તિમાં બહુ માનનારા હતા. હવે એટલે અમે બધા ભેગા થઈને ગરબા ગાતા હતા બહાર ચોગાના આપણે કહે એમ પાછલા ભાગમાં, અને જોઈ જોઈથી પ્રભુની સ્તુતિ કરતા હતા અને એ તો આનંદ કરતા હતા. અને એક બે ગીતો ગયા અને પોલીસ આવી તમે ઘર, અને પછી પોલીસ આવીને કહે છે કે તમે શું કરો છો, કહે છે. અમે કહ્યું ભાઈ અમારા કુટુંબમાં લગ્ન છે એટલે અમે આનંદ કરીએ છીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, અને અમારી ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે અમે પેલું ગરબા ફરતા ફરતા ગરબા ગાય છે. એટલે પોલીસે કહ્યું કે પણ કહે છે કે તમારી આજુબાજુ નામથી કોઈને આ ગમતું નથી, આ એક નુસન્સ લાગે છે કે છે. રાત્રે બધે તો આવું બધું તો આપણે રાત્રે કરી, બહુ મોડી રાત્રે ને તો ખાલી અંધારું થયેલું. અને કહે છે કે નુસન્સ લાગે છે અને આ ગરબડ લાગે છે અને ઘોંઘાટ લાગે છે અને એમણે ફરિયાદ કરી શકે છે. પોલીસે શું કહ્યું? પોલીસોએ કે સારું કહે છે, કામ કરો, આ બંધ કરી દો કહે છે. તમારા અંદર જો ઘરમાં આવું કરું તો કરજો કહે છે. હવે આપણે તો સીધા સાધા માણસ એટલે બધું બંધ કર્યું અને ઘરમાં પ્રભુની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, આનંદ કર્યો અને એ રીતે આનંદ વ્યક્ત કર્યો, પ્રભુની આરાધના કરી. એટલે વાલા જો વિઘ્ન સંતીએ શું હોય, ખ્રિસ્તી જ છે જે જે વ્યક્તિઓએ આ નિર્દેશ કર્યો હોય. પછી પાછળ જાણવાનું કે એ પડોશમાં છે, ખ્રિસ્તી જ છે, પણ છતાંય સતામણી લાવે. એટલે આવી જાત જાતની સતામણીઓ થતી રહે છે. બીજું તિમોથી 3:1 જરા જુઓ. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ. પ્રભુ ઈસુનું આગમન ઘણું નજીક છે. અંત સમયમાં થનાર નિશાનીઓ બાઇબલ આધારિત નિશાનીઓ, એટલે આ બધું આપણે જાણીએ છીએ, આપણે જોઈ રહ્યા છીએ. ધરતીકંપ, વાવાઝોડા, જ્વાળામુખીનું ફાટું, પ્રજા પ્રજાની વેરદૂત, લડાયો લડાયોની અફવા, જૂઠા ખ્રિસ્તો, હમણાં આપણે બધું વાંચ્યું, અને જૂઠા પ્રબોધકો કે જેઓ લોકોને ભમાવશે વગેરે વગેરે થઈ રહ્યું છે. આપણે પેન્સિલ્વેનિયા સ્ટેટમાં, અહીંયા આગળ દરિયો નહીં, નહીં ન્યૂજર્સી ખરો, પણ અહીં દરિયો નથી. હે, હમણાં જ આપણે જોયું, આપણા પેન્સિલ્વેનિયા સ્ટેટમાં શક્યતા નકારી કરાય, તેમ છતાં હમણાં જ આપણે સેન્ડી વાવાઝાડાની અસર થઈ જાય. સતામણી જાત જાતની આ બધા બનાવો બનવા માંડે છે. પ્રભુનું આગમન બહુ નજીક છે એ સૂચવે છે. બીજું તિમોથી 3:12 એમ કે છે, જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સઘળા પર સતામણી આવશે જ આવશે. પ્રભુ ઈસુની પણ સતામણી થઈ તો આ પણ ખ્રિસ્તીઓ પર સતામણી થશે. યોહાન 15:20, જો તેઓ મારી પૂઠે પડ્યા તો તેઓ તમારી પૂઠે પણ પડશે. યોહાન 2:16, તેઓ તમને સભા સ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે. ને આ બધું જ્યાં કે એ લોકોને એવું લાગે છે કે અમે બહુ સેવા કરી રહ્યા છે અને કેટલા બધા ત્રાસવાદી જૂથો ને સતાવણી કરી રહ્યા છે. હવે આપણે થોડા પોઈન્ટ પર આવીએ. સતાવણી થાય તો શું કરવું? માનો કે આપણે સતાવણી થાય છે ખ્રિસ્તી તરીકે, આપણે શું કરીએ? એનો જવાબ તમને 1 પિત્તર 4:12-13 મળે છે. 1 પિત્તર 4:12-13 કલમ, જો આપણા પર સતાવણી આવે તો આનંદ કરવાનો, કેમ કે આપણા માટે પ્રભુએ અનહદ દુઃખ સહન કર્યું છે. હવે આપણે તેમના દુઃખોના ભાગીદાર થઈએ, સતાવણીઓ સહન કરીએ. દુઃખી થવાની જરૂર નથી, આનંદ કરવો જોઈએ. ઈશ્વર ભક્ત અયુબ પર વારંવાર પારાવાર દુઃખ આવ્યા, આપણે જાણીએ છીએ. બધું જ એનું નાશ પામ્યું, શેતાને એની પાસે બધું જ છીનવી લીધું, અરે એને પોતાને ખુદને કેટલો બધો માદો કરી નાખ્યો, નહીં ફોલ્લા, બાળકો મરી ગયા, કેતાણ બકાણ ચીકત બધું રાસ નથી, બધાનો નાશ થઈ ગયો. ત્યારે એ પોતાના પોતે શું લખે છે? અયુબ 1:21, ઈશ્વર ભક્ત અયુબ પર વારંવાર દુઃખો આવે ત્યારે અયુબે શું કહ્યું? ઈશ્વરે આપ્યું અને ઈશ્વરે લઈ લીધું, તેના નામને ધન્ય હો. મુશ્કેલ તો લાગે સતાવણી, મને આવું બોલવું એટલું સહેલું નથી, પણ ઈશ્વરનો આભાર માનવો જોઈએ, આનંદ કરવો જોઈએ. બીજો મુદ્દો, સતાવણી થાય તો શું એ સારું કહેવાય? તમારા પર જો સતાવણી થાય છે, પ્રભુના માણસ છો, પ્રભુની પસંદ કરેલી જાતિ છો, પ્રભુનો તમે સ્વીકાર કરો છો, ખ્રિસ્તી કહેવાઓ છો સાચા, અને તમારા પર સતાવણી થાય તો એ સાચું છે? હા. 1 પિત્તર 4:14 જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. જ્યારે પ્રભુ આપણી સાથે હોય ત્યારે આપણી વિરુદ્ધ કોઈ ઊભું રહી શકતું નથી. પેલો મુદ્દો, સતાવણી થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? નાસી જવાની વાત નથી. જો શું કે છે પેલો પિત્તર ચોથો અધ્યાયની સોળમી કલમ, પેલો પિત્તર ચોથો અધ્યાય અને સોળમી કલમ, આપણે શરમાવાની જરૂર નથી, બીવાની જરૂર નથી, આપણે દેવની સ્તુતિ કરવી જોઈએ. સતાવણી થાય ત્યારે આનંદ કરો, શરમાવ નહીં, બીવું નહીં, પણ દેવની સ્તુતિ કરવી. ગીતશાસ્ત્ર 34:19 શું કે છે, ન્યાયી માણસે માંથી ઘણા દુઃખ આવે છે, પ્રભુના સેવકો પર, પ્રભુના માણસો પર દુઃખ આવવાના જ છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે, અને યહોવા પોતાના સેવકોનો પ્રાણનો ઉદ્ધાર કરે છે. આ સતાવણી આવે છે કે મુદ્દો, ઈશ્વર શા કારણસર સતાવણી આપણા ઉપર લાવે છે, એનો જવાબ તમને હેબ્રીઓનું પુસ્તક 12:7-9 મળે છે. હેબ્રીઓનું પુસ્તક 12:7-9, શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે, જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે દેવ વર્તે છે. પ્રભુ આપણને તેના બાળકો માને છે, અને તે આપણને શીખવાડવા માંગે છે કે આપણે ઈશ્વર પિતાને માન આપીએ અને તેને આધીન થઈને જીવીએ. યાકૂબ 1:2-4 અથવા 2-4 કલમ, યાકૂબનો પત્ર 1 અધ્યાય 2-4 કલમ, જ્યારે તમને તરહ તરહના પરીક્ષણો થાય છે, સતાવણ એમ, ત્યારે તેમાં પૂરો આનંદ માનો, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ છો, આપણું પ્રભુમાં ઘડતર થાય, અર્થાત પ્રભુ પરના વિશ્વાસમાં વધુ દ્રઢ બનીએ, એ માટે પ્રભુ આપણી પર સતાવણી રૂપી કસોટો મોકલે છે. હવે છેલ્લું, સતાવનારાઓ અને સતાવણી પામનારાઓ, વિક્ટિમ, જેઓ બન્યા છે, ભોગ બન્યા છે, તે સતાવનારા, અને જેઓ સતાવણી કરે છે, હુ આર પર્સિક્યુટિંગ, એમ માટે આપણે શું કરી શકીએ? ગીતશાસ્ત્ર 65:2, હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સરળ આવશે. આપણો પ્રભુ છે એ પ્રાર્થનાઓ સાંભળે છે, બરોબર છે, અને તેથી આપણે પ્રભુને પ્રાર્થના કરી શકીએ, બહુ જરૂર છે. પ્રાર્થના રૂપી બળ બહુ સખત છે ને, તો આપણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે પ્રભુ આપણી એ રીતે મદદ કરી શકે છે. હવે બીજો મુદ્દો છે, એની અંદર જ પ્રાર્થનામાં આપણે લાગુ રહીએ, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શાપ આપતા નહીં. રૂમી 12:12-14 એમ લખવામાં આવ્યું છે, શાપ નહીં આપવાનો હોય પણ એમને આશીર્વાદ, એક પ્રભુ એનું કલ્યાણ કરીએ. આપણે ત્યાં ઇન્ડિયામાં પેલી રિક્ષા પાછળ ઈશાળુને આશીર્વાદ લખેલું હોય ને આપણે છીએ ને, પણ ખરેખર એ વાસ્તવિકતા આપણા જીવન માટે બનવી જોઈએ. લોક 6:27-28 એમ લખ્યું છે કે તમારા વૈરી પ્રત્યે પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, જેઓ તમારો અપમાન કરે છે તેઓની સારું પ્રાર્થના કરો. પ્રાર્થના બહુ અગત્યની વસ્તુ છે. યોહાન 17:15 મુજબ, પ્રભુ તું તેઓને પાપથી બચાવે એવી આપણે પ્રાર્થના કરી શકીએ. સતાનારાઓ માટે સતાવણીના પાપમાંથી તું તેમનો બચાવ કર, પ્રભુને વિનંતી કરી કે તું તેઓનો બચાવ કર. પ્રભુ તું તેઓને જ્ઞાન અને સમજ શક્તિનો આત્મા આપી, જેથી તેઓ સતાવણી કરવાનું છોડી દે, એ આપણે એમના માટે ખાસ માગી શકીએ. પ્રાર્થના એક બહુ જબરજસ્ત અંગ છે ખ્રિસ્તીઓ, અને તે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. જેમ પ્રભુ વિશે જ્યારે તેમને પરસ્વાધીન કર્યા ત્યારે પ્રાર્થના કરી હતી, લુક 23:34 લખ્યું છે, હે બાપ તેઓને માફ કર, તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. આપણે પણ એવી જ પ્રાર્થના આપણા સતાવનારાઓ માટે કરવાની છે. જેઓ સતાવણીનો ભોગ બન્યા છે, વિક્ટિમ ઓફ પર્સિક્યુશન, તેઓના માટે શું કરી શકાય, એના માટે આપણે શું કરી શકીએ? એનો જવાબ Matthew 21:22 મળે છે, વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સઘળું તમને મળશે. આપણે વિશ્વાસથી આવા લોકોના માટે પ્રાર્થના કરીએ, પ્રભુ તમારો હિલિંગ ટચ, જેઓ સતાવણીમાં ઈજાગ્રસ્ત થયા છે, વાગ્યું છે ઈજાથી, તેમને આપો કે જેથી તેઓ જલ્દીથી સાજા થાય અને તમને મહિમા આપે. કૃપાળ પિતા તમે તેમની સર્વ જરૂરિયાતો, કારણ કે આ કઈ આગ લગાડી હોય, બધું બળી ગયું હોય, ઘણું બધું ગુમાયું હોય, એવું બની શકે ને, તો આપણે એ કહી શકીએ કે જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. વાલાનો વિયોગ થયો હોય, મૃત્યુ થયું હોય, તો આપણે પ્રભુ તમે તમારો સ્વર્ગીય દિલાસો અને સાંત્વના આ કુટુંબને આપો એ માટે પ્રાર્થના કરી શકીએ, અને તમે તેનું રક્ષણ કરો. શક્ય હોય તો આર્થિક યથાવત મદદ પણ કરી શકાય, જો આપણે એવા કુટુંબને થી પરિચિત હોય કે આપણા ધ્યાન પર આવે, ને શક્ય હોય તો આપણે એમને ઊભું કરવા માટે બરાબર ફિઝિકલી આપણે આર્થિક મદદ પણ કરી શકીએ. સતાવણીના ભયમાં કેટલાક લોકો એ છે કે રાતનો દાડો ભય રહ્યા કરે છે. તમે જાણો છો ને કે કાશ્મીર બહુ સુંદર બગીચો છે ને, બહુ સુંદર સ્થળ છે ટુરિઝમ માટે, અને પાકિસ્તાન એમ કે છે કે એ અમારું છે, અને હિન્દુસ્તાન એટલે ભારત કે છે કે અમારું છે, ને ત્યાં આગળ આતંકવાદીઓ રોજબરોજ ત્રાસ ગુજારે છે, રોજબરોજ કેટલી હત્યા થાય છે, અને એ ત્યાં આગળ આ આતંકવાદ ટેરરિઝમ ખૂબ જ પ્રમાણમાં વ્યાપેલો છે. એટલે ત્યાંના જે લોકો છે એ બિચારા આખો વખત ભયમાં જીવે છે. પણ એવી કદાચ પરિસ્થિતિ હોય કે તેઓ સ્થળાંતર ના કરી શકે, એવી પરિસ્થિતિ હોય કે એની પાસે એવી કંઈ આવક કે એવી એવું આવક ના હોય કે જેથી તેઓ બીજે સ્થળે જઈ શકે, નોકરી ધંધો બીજે મળે, કે કેમ ઘણા બધા પ્રશ્નો હોય ત્યાં હંમેશા ભયમાં જીવતા હોય છે. ને આવું ઘણી બધી જગ્યાએ છે કે સતાણીના ભયમાં લોકો જીવે, ઘણા બધા લોકો ખ્રિસ્તીઓ આજે પણ ભયમાં જીવી રહ્યા છે. એમના માટે આપણે શું કરી શકીએ? નિર્ગમન 6:6 મુજબ પ્રાર્થના કરતા દાવો કરીએ કે પ્રભુ તમે જ કહ્યું છે કે હું યહોવા છું, લંબાવેલા હાથ વડે તથા મહાન ન્યાય કૃત્ય વડે હું તમને છુડાવીશ. ગીતશાસ્ત્ર 21 નો દાવો કરીએ, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જો યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળશે, સર્વ દિકથી યહોવા તરફ રક્ષણ કરશે, દેવને પ્રાર્થના મારી તે વિનંતી કરી શકીએ. લોક 21:36 માં પણ માર્ગદર્શન આપી શકીએ, જો એવાના કોઈને સંબંધમાં આવે તો. પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું 57 જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાને આગળ ઉભા રહ્યો અને તમે પ્રબળ થાવ. અને છેલ્લે લોક 22:40 માર્ગદર્શન આપી શકીએ કે પ્રાર્થના કરીએ કે તમે પરીક્ષામાં ના પડો. હવે જો તમે પ્રભુના માર્ગમાં ચાલ્યા છો, પ્રભુને તમે સ્વીકાર કર્યો છે, અને તમે સતાણીઓ સહન કરી છે, દુઃખો વેઠ્યા છે પ્રભુના નામમાં, તો પ્રભુ તમને શું આપશે? આપણને થાય ને, આપણે નોકરી જઈએ કામ કરીએ એટલે આપણને થાય કે આપણને રોજી મળે ને, નહીં તો આપણે ના છે, કંઈક બદલાની આશા માણસમાં હોય છે ને. એનો જવાબ 1 યોહાન 3:12 મળે છે. 1 યોહાન 3:12, જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે એટલે આ બધા અત્યાચારોમાંથી સતાણીઓમાંથી તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારને આપવાનું કબૂલ કર્યું છે તે તેને મળશે. તેઓ દેવના રાજ્યના ભાગીદાર બનશે, અનંત જીવનનો વારસો. જરૂર જો આપણે પ્રભુની ખાતર સહન કર્યું છે તો જરૂર પ્રભુ આપણને તેનો બદલો આપવાના છે. અંત સમયમાં સતાણીઓ વધશે, આપણને પ્રભુના નામને લીધે ઘણું દુઃખ સહન કરવું પડશે, અંત સમયની એ આવી રહ્યું છે ને. આવી પરિસ્થિતિમાં પણ શું પ્રભુની મંડળી ચાલુ રહેશે? બહુ ગચ્ચબનો પ્રશ્ન છે. અંત સમયમાં પ્રભુની મંડળી ચાલુ રહેશે? Matthew 24:10-12 મુજબ, જો કે અને તે વેળાએ ઘણા ઠોકર ખાશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, તેમ છતાં મંડળી બંધાશે બંધાશે. આત્મિક મંડળીની વાત કરું છું. ઘણા લોકો પ્રભુનો સ્વીકાર કરશે જ કરશે અંત સમય. હા, ચોક્કસ એવું બનશે કે ઘણા પાછા એમનો પ્રેમ ધીમો થઈ જશે પ્રભુ પ્રત્યેનો, અને કદાચ પાછા ખસી જશે. જો તમે યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 66મી કલમ વાંચો, યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 66મી કલમ, તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે. પણ એ પહેલાં થોડુંક આગળ હું બોલી જાઉં કે પ્રભુ શું પોતાના શિષ્યોની સાથે કાપરના હુમતો અને વાતો કરતા હતા, અને પછી પ્રભુએ કહ્યું કે મારું માંસ ખરું ખાવાનું માંસ છે, અને મારું લોહી તો ખરું પીવાનું લોહી છે. આ પરસ્પરદિન કર્યા પહેલાંની વાત છે. અને શિષ્યોએ સમજ્યા ને, પ્રભુએ શું કહે, મારું માંસ ખાઓ અને મારું લોહી પીઓ તો તમને અનંત જીવન છે, અને છેલ્લે દાડો તમને ઉઠાડીશ. અને ઘણા બધા લોકો આ શું કે છે, લવલી જેવું લાગે ને. અને આ બધા કારણોથી જો 66મી કલમમાં લખ્યું છે કે એને લીધે ઘણા શિષ્યો, આ બધું અઘરું છે પ્રભુ અમારા માનવાન માટે, અમે ના માનીએ, આ કામ નહીં કરે કે છે, પાછા જતા રહે, પ્રભુને છોડી દીધો. વાલાઓ, આ અંત સમયમાં જે બધું થવાનું છે એ સતાવણીને કારણે ઘણા બધા નો પ્રેમ ઠંડો થઈ જશે, પ્રભુમાંથી પાછા હટી જશે. પણ છતાંય પ્રભુની મંડળી બંધાવવાની છે, પ્રભુનું કાર્ય તો ચાલુ રહેવાનું છે જ. જો માથી 16:18 બહુ ગજબ સ્ટ્રાઇકિંગ લખ્યું છે, અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, પ્રભુને કહે છે, અને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાડસની સત્તાનો જોર નહીં ચાલે. પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, આત્મિક મંડળીમાં પુનરાગમન થશે, પછી પ્રભુ પોતાની મંડળી બાંધનાર છે. અને જો યોહાન 1:42 કહ્યું છે, ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો પિત્તર છે, પથ્થર સમાન છે. આપણે જાણીએ છીએ કે પિત્તરે કેટલું ગજબનું કામ કર્યું ને, એમ કે જ્ઞાનીને તો અભણ જેવો હતો, પરંતુ પ્રભુએ એને પવિત્ર આત્મા, પવિત્ર આત્માથી એને કેટલું બધું જબરજસ્ત કામ કર્યું, કેટલી બધી મંડળીઓ બાંધીને કેટલા બધા લોકોને બાપ્તિસ્મા આપીને પ્રભુમાં આણ્યા. બે જ લેટર ડે સેન્ટ, જેના આપણે કહેવાય, બે સંત છે, સંત પાઉલ અને સંત પિત્તર, જેમણે મરેલાને જીવતા કર્યા છે. પિત્તરે પેલી દરખાસ્તને અથવા તાબીથા જે મરી ગયેલી એને જીવતી કરી, અને એવી રીતે પાઉલે ત્યારે ભાષણ આપતો હતો, અને પેલો યુતુખસ નામનો માણસ ઉપરથી પડ્યો, મરી ગયો, સતત પ્રાર્થના કરી એ માણસ. આ બે એવા છે કે જેમણે પ્રભુએ મરેલાને જીવતા કરવાનું દાન પણ આપેલું. હવે બહુ પ્રભુ પુનરાગમન વખતે પ્રભુ ઈસુ ચોક્કસ પોતાની મંડળી બાંધશે. જેઓએ પ્રભુનો તારનાર તરીકે સ્વીકાર કર્યો છે તેવા પ્રભુના લોકોથી પ્રભુ આત્મિક મંડળી બાંધશે. હેબ્રી 12:1 જુઓ શું લખે છે ને, શહેદોની મોટી ભીડ, વાદળારૂપી મોટી ભીડ, કેટલાય બધા એવા હશે સંતો અને પ્રબોધકો અને પ્રભુના માર્ગમાં જે ઊંઘી ગયા છે, એ બધાને પ્રભુ લાવશે, અને જેઓ જીવતા હશે, જેઓ પ્રભુના માર્ગમાં ચાલ્યા હશે, પ્રભુને જીવન સોંપ્યું હશે એવાઓ. અને કદાચ નાના બાળકો કદાચ પ્રભુ આત્રે એવું બી બને કે નાના બી બાળકો હોય, અથવા તો જેમને કશી ખબર નહીં એવાને તો પ્રભુ સીધા જ એમના રાજ્યના ભાગીદાર બનાવી દેશે. તો આ મોટી ભીડ તે વખતે ઊભી થશે, પ્રભુ જ્યારે આત્મિક મંડળી બાંધશે ત્યારે. જેઓએ પ્રભુનો તારનાર તરીકે સ્વીકાર કર્યો છે તેવા પ્રભુના લોકોથી પ્રભુ આત્મિક મંડળી બાંધશે. 1 પિત્તર 2:4-6 બહુ સ્ટ્રાઇકિંગ, જે જીવન પથ્થર છે જેને માણસે નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરેલો તથા મૂલ્યવાન છે, એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત, તેની પાસે આવીને તમે પણ જીવતા પથ્થરોના જેવા આત્મિક ઘરમાં, એટલે ખ્રિસ્તી મંડળી જણાવે છે, તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. Ephesians 2:20-21 પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો, ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર થશે. જે આત્મિક મંડળી બાંધશે એમાં પ્રભુ ઈસુ તો પાનો પથ્થર, એ ના હોય તો આખું બિલ્ડિંગ નીચે પડી જાય એમ. અને આપણે બધા જેઓ પ્રભુનો સ્વીકાર કર્યો છે, જેઓ પ્રભુના માર્ગમાં જીવન છે, જેઓ આપણું જીવન જો પ્રભુને પસંદ પડે છે, આપણે બધા આત્મિક રીતે એક એક પથ્થર સમાન બની અને એની સાથે જોડાયું સુંદર ઇમારત મંડળી બંધાશે. અનંત જીવન કદી એનો નાશ થઈ જાય, નવી પૃથ્વી. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો, ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પત્ર છે, તેનામાં દરેક બાંધણી એટલે વ્યક્તિ એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર એટલે મંડળી બને છે. પ્રભુ જે મંડળી બાંધશે તેમાં કોઈ જુલ્મ નહીં હોય, દખલ નહીં હોય, સતાવનાર. પછી જે મંડળી બંધાશે હાડેસનું જુલ નહીં ચાલે, કોઈ ત્યાં આગળ દુશ્મન નહીં હોય, કોઈ ત્યાં આગળ સતાવનારો નહીં હોય, કોઈ જુલમી નહીં હોય, કોઈ ત્રાસવાદ ફેલાવનારો નહીં હોય. એ મંડળી, આત્મિક મંડળી પ્રભુ બાંધવાના છે, જેમાં અનંત જીવન છે. એ રાજ્યના ભાગીદાર થવા માટે પ્રભુ આપણને આજે નિમંત્રણ આપે છે. અનેક સતાવણીઓ આવે પણ એ સતાવણી પણ આપણે પ્રભુ પરનો વિશ્વાસ ગુમાવીને પણ દિન પ્રતિદિન તેના પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસમાં દ્રઢ થઈએ એવી પ્રભુ આપણ સર્વને કૃપા કરે. આમેન.